અમિતભાઈ, SBS ગુજરાતીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
ઇટ્સ માય પ્રિવિલેજ વન્સ અગેઇન નેતલબેન, ગુજરાતી શ્રોતા મિત્રો જોડે વાત કરવાની અને ખાસ તો SBS ગુજરાતી સાથે વાત કરવાની.
અમિતભાઈ, ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ આપ અમારા સુધી પહોંચાડી રહ્યા છો. આ શ્રેણી ગ્રંથની ઓળખ હેઠળ આજે કયા ગ્રંથની વાત કરવા માંગો છો?
આજે આપણે જય સોમનાથ ગ્રંથની વાત કરીએ. ઐતિહાસિક નવલકથા છે, કનૈયાલાલ મુનશીએ લખેલી છે.
આ નવલકથાની વિશેષતા શું છે?
વિશેષતા એવી છે કે આ શૌર્ય પ્રેમની કથા છે અને ઐતિહાસિક કથા છે. ઇતિહાસની આડમાં શૌર્યની વાત છે, ઇતિહાસની આડમાં પ્રેમની વાત છે, શૂરવીરતાનો અર્થ માનવીય સંવેદનાની વાત છે, એવું છે. આ નવલકથા વાંચતા પણ એમ લાગે કે ગુજરાતનો ઇતિહાસ છે, પણ હકીકતમાં ગુજરાતનો ઇતિહાસ નથી, એક શૌર્ય કથા છે, ફિક્શન છે. ફિક્શન અને ઇતિહાસ એ બંનેનું મિશ્રણ છે.
એ વસ્તુ વાચકોએ યાદ રાખવાની કે ઐતિહાસિક કથા છે, પણ દરેક ઐતિહાસિક ડિટેલ એક્યુરેટ નથી આ નોવેલમાં.
સાચી વાત. દાખલા તરીકે તમને કહું કે આ નવલકથાની હિરોઈન છે ચૌલા. ઇતિહાસમાં ચૌલા એ નર્તકી અને ગણિકા હતી, જયારે આ નવલકથામાં તો સર્વગુણ સંપન્ન હિરોઈન છે, 16 લક્ષણો ધરાવતી. ઇતિહાસમાં રાજા ભીમદેવ અને હીરો રાજા ભીમદેવ એ શહીદ થાય છે, સોમનાથ લૂંટાવતો હતો એને બચાવવા જતા શહીદ થાય છે, જયારે આ નવલકથામાં તે હારી અને ભાગી જાય છે અને દેશવટો લઈને બીજા દેશ ફરે છે. આવો ફેર છે.
શું આ બધી ઐતિહાસિક ડિટેલ્સ બદલવાનું કોઈ સિગ્નિફિકન્સ છે આ વાર્તામાં?
ચોક્કસ છે. આપણે એની અને તમને આ વાત કરું, કારણ કે આવી નવલકથા ઇતિહાસમાં એટલે આપણા ગુજરાતમાં પહેલી વખત મુનશીએ આપી. આ પહેલા બંગાળમાં સત્યેન્દ્રનાથ ટાગોર એટલે રવિન્દ્રનાથના પિતાએ આપી હતી, ગુજરાતમાં પહેલી આપી. પણ આ નવલકથાની બીજી વિશેષતા એ છે કે આ શિવના બંદાઓ અને ઇસ્લામના બંદાઓ, મૂર્તિ પૂજક અને મૂર્તિ ભંજક, શિવ પૂજક અને બુદ્ધ પરસ્તી એટલે કાબાના પત્ની સંવેદના, એ બે વચ્ચેની કોમ વચ્ચેનો સંઘર્ષ છે, ધર્મજનુન છે અને અને ધર્મજનુનની આરમાં પ્રેમ કથા છે, એ આની સહજ છે. અને આવા ફિલ્મો આપણા હિન્દી ફિલ્મો ઘણા ફેમસ થયા છે, જો આપને ખ્યાલ હોય તો જોધા અકબર, માચીસ, ફિઝા, LOC, બોર્ડર, આવા ઘણા ફિલ્મો આવી જ રીતે બન્યા છે. અને કદાચ આક્ષેપ પણ થયા હતા કે ઇતિહાસના થોડી મરોડ્યો છે, એવા આક્ષેપ પણ થયા હતા જે તે વખતે ક્રિટિક્સે કર્યા હતા. એવું જ આ નવલકથામાં પણ થયું હતું. એટલે આ ખાસ તો પ્રેમ કથાની આડમાં શૌર્ય કથા અથવા શૌર્ય કથાની આડમાં પ્રેમ કથા છે. બાગમાં બે વ્યક્તિ મળ્યા અને પ્રેમ થયો, બે પાડોશી છે અને પ્રેમ થયો, કોઈ હિલ સ્ટેશન પર મળ્યું અને પ્રેમ થયો, અને એને માટે શૌર્ય કરે છે એવું નથી, શૌર્ય છે અને પછી પ્રેમ આવ્યો, આ ડિફરન્સ છે આ નવલકથાનો.
આપે હમણાં જ ભારતની અન્ય ભાષાઓમાં જે સાહિત્ય છપાયું છે તેની સાથે જય સોમનાથ નવલકથાને સરખાવી, ભારતીય સાહિત્યમાં આનું શું સ્થાન રહ્યું છે?
એવું છે કે ગુજરાતમાં આ સૌથી પહેલા આવી કથા નવલકથા બંગાળ અને ગુજરાત બેમાં જ થઈ, બીજી કોઈ જગ્યાએ નથી થઈ. અને ભારતીય સાહિત્ય કરતા વિશ્વ સાહિત્યમાં ફ્રાન્સમાં આવી નોવેલો લખવાની પ્રથા શરૂ થઈ હતી. જાણીતા લેખક એલેક્ઝાન્ડર ડુમા એ આના માટે બહુ ફેમસ હતા, એમની લાગે 3 મસ્કેટિયર્સ બહુ જાણીતી છે. અને એવા આક્ષેપ પણ થયા છે કે કનૈયાલ મુનશીએ ડુમાની ઉઠાંતરી કરી છે અથવા તો ગુજરાતી કોપી છે ડુમાની. અને બીજું એવું કે મિશ્રણ એટલે ફિક્શન અને ઇતિહાસનું મિશ્રણની કળા બતાવી છે આ નવલકથાઓએ, એટલા માટે આનું મહત્વ છે ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાત ભારતના સાહિત્યમાં ઇતિહાસ અને ફિક્શનનું મિશ્રણ છે.
અમિતભાઈ, આ નવલકથાની એક વિશેષતા એવી પણ ગણી શકાય કે આ નવલકથા કનૈયાલાલ મુનશીની કૃતિ છે. જે લોકો ગુજરાતી સાહિત્યથી પરિચિત ન હોય તેમને લેખકનો પરિચય આપી શકશો?
ચોક્કસ. કનૈયાલાલ મુનશી એ રાજકારણ, ઇતિહાસકારણ અને ધર્મકારણ અથવા તો માયથોલોજી પૌરાણિકતાના અભ્યાસી હતા, એક્સપર્ટ હતા અને શબ્દના સ્વામી હતા. હવે નિતલબેન, આ સમયે હું રાજકારણ, ધર્મકારણ અને પૌરાણિકતાને બદલે માયથોલોજી, હિસ્ટ્રી અને સોશિયાલિઝમ કહી શકાય, પણ મારે આવા શબ્દો જાણી જોઈને બોલવા છે. એ ઘણી વાર એવા શબ્દો એટલા માટે બોલું છું કે અત્યારે આપણી ગુજરાતી સાહિત્યની એવા સ્ટેજમાંથી ગુજરે છે કે કેટલાક ઇંગ્લિશ શબ્દો સિવાય થતું નથી. દાખલા તરીકે, તું મને પાલવનું અંગ્રેજી પૂછમાં, અહીં તો અશ્રુ પણ ટીસ્યુથી લુછાય છે, અહીં ટીસ્યુ શબ્દ આવે છે. અને બીજું એવું છે કે યાદોના પરફ્યુમ સુડે છે, સ્મરણોને બદલે પરફ્યુમ શબ્દ વપરાયો છે, એટલે એવી દશા છે, એટલે મેં એવા શબ્દો વાપર્યા. એટલે મુનશી રાજકારણ, સમાજકારણ અને પૌરાણિકતા ધર્મકારણના અભ્યાસી હતા, એક્સપર્ટ હતા, શબ્દના સ્વામી હતા. મુનશીએ જ એલેક્ઝાન્ડર ડુમાની કોપી કરી પણ ભારતને, આપણા સાહિત્યને ઇતિહાસ અને ફિક્શન એનું એના મિશ્રણની કળા બતાવી. એ સિવાય કોઈએ કર્યું નથી. મુનશી આપણા બંધારણનો જે ઘડવૈયા હતા એના સ્થાનમાં હતા અને સ્વતંત્ર ભારતના પહેલા કલ્ચરલ એમ્બેસેડર હતા. એમ્બેસેડર દરેક જૂથના જુદા જુદા હોય, પણ મુનશી તો ગ્લોબલ એમ્બેસેડર હતા. આપણી ભારતીય સંસ્કૃતિની વાત વિશ્વમાં દરેક જગ્યાએ કરતા. એ પોતે બેરિસ્ટર હતા, એમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. અને એમની વિશેષતા એ છે કે નવલકથા સિરીઝમાં લખાય આમ તો, પણ એમણે નવલકથાઓની સિરીઝ લખી. દાદા કે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, આ એમની નવલકથાઓની સિરીઝ લખી.
અમિતભાઈ, તમે અત્યાર સુધીમાં જેટલી વાતો કહી આ નોવેલ વિશે, એના પછી થોડી ઉત્સુકતા થઈ છે. નોવેલની વાર્તા ટૂંકમાં જણાવી શકશો, જે લોકો ગુજરાતી નથી વાંચી શકતા, આટલું સાંભળ્યા પછી પણ રસ પડ્યો હોય પણ વાંચી નહીં શકે, તેમને માટે ટૂંકમાં જય સોમનાથનો પ્લોટ, એની વાર્તા?
હા, ચોક્કસ. હવે જય સોમનાથની પ્લોટ છે, તે પ્રભાસ પાટણ નામનું રાજ્ય છે. 16મી સદીની એટલે સોલંકી યુગની વાર્તા છે, રાજપૂતોના કથાની વાર્તા છે. અને આમાં બે વાર્તા સાયમલ્ટેનિયસલી ચાલે છે. એક વાર્તા એવી છે કે મોહમ્મદ ગઝની સોમનાથ લૂંટવા આવે છે અને બચાવવાનું છે, અને સાથે સાથે બીજી વાર્તા એવી ચાલે છે કે ચૌલા અને ભીમદેવનો પ્રેમ છે. આપણે પેલા સોમનાથની વાત કરીએ કે પ્રભાસ પાટણ નામના રાજ્યનું સોમનાથ ધર્મ સ્થાન હતું, અને સોમનાથ ઘણું સમૃદ્ધ હતું. એટલા માટે એવું હતું કે ચંદ્રને આપણે ભગવાન ગણીએ છીએ. ચંદ્રની 27 પત્ની હતી ને એના 27 પત્નીઓના પિતાએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. એટલે એ શ્રાપથી બચવા ચંદ્રએ સોનાનું લિંગ વાળું શિવ મંદિર બનાવ્યું. રાવણે એને રૂપાથી મળ્યું. કૃષ્ણના સમયમાં એ કાષ્ટનું થયું, અને રાજપૂતોએ શિલ્પ સ્થાપત્યનું બનાવ્યું. એટલે આ ચાર જુદી જુદી જનરેશનમાં અથવા જુદા જુદા યુગમાં ઘણું સમૃદ્ધ થયું. એ સોમનાથને લૂંટવા માટે મોહમ્મદ ગઝની આવતો હોય છે, અને એ બચાવવાની વાત છે. હવે આ જે પ્રભાસ પાટણ રાજ્ય હતું એનો રાજા ભીમ હતો, અને ત્યાં એક ચૌલા નામની નર્ક હતી. એ ચૌલા નામની નર્ક થી એના જીવનમાં એક જ એમ હતો કે એને શિવને પરણવું છે, અને સોમનાથ મંદિરમાં નૃત્ય કરતી શિવ સમક્ષ નૃત્ય કરવું અને શિવને પરણવું, એ જ એનો એમ હતો. અને સર્વગુણ સંપન્ન હતી ચૌલા, નાયિકા હિરોઈન જે કઈ કહે. એ વખતે શું હતું કે કાપાલિકો એટલે તાંત્રિકોનો જોર હતું, અને એ કાપાલિક માતાજીને ભોગ ધરાવવા માટે ચૌલાને ઉપાડી જાય છે, કારણ કે ચૌલા સર્વગુણ સંપન્ન હતી અને માતાજીને એવી જ સ્ત્રીનો ભોગ ચડે. તો ભીમદેવ એને બચાવે છે ચૌલાને કાપાલિક થી. ભીમદેવ જયારે ચૌલાને બચાવે છે ત્યારે ચૌલાને ભીમદેવમાં શિવના દર્શન થાય છે. ચૌલાને એમ લાગ્યું કે આ તો શિવ જ છે. શૂરવીર હતા, ન્યાયપરસ્ત હતા અને બધા ગુણો ધરાવતા હતા રાજા ભીમદેવ. એટલે ચૌલા ભીમદેવ સાથે પાણી જાય છે. એટલે એ જ રાજ્યનો ચૌલા જેની શિષ્ય હતી ગંગ સર્વત્ર નામના આચાર્યની, એનો બીજો શિષ્ય હતો શિવરાશિ. શિવરાશિને પણ ચૌલાને પરણવું હતું, એટલે શિવરાશિ વિલન બને છે આમાં. હવે મોહમ્મદ ગઝની એ વખતે હિન્દુઓ પર આક્રમણ કરી એના મંદિર લૂંટતા, ઝવેરાત બહુ લૂંટતા. મોહમ્મદ ગઝની એના સુલતાન મોહમ્મદ કાસમને સોમનાથ લૂંટવા મોકલે છે, અને એ હમીર તરીકે ઓળખાતો. જ્યારે સોમનાથ લૂંટવા માટે હમીર આવે છે ત્યારે શું થાય છે કે ચૌલા પણ ભીમદેવની સાથે જ લડવા જાય છે, કે ચૌલા તો સર્વગુણ સંપન્ન હતી. સર્વગુણ સંપન્ન હતી એટલે યુદ્ધ કરવામાં પણ નિપુણ હતી. આ યુદ્ધ દરમિયાન ચૌલાને એવું ભાન થાય છે, એવું એને જ્ઞાન લાગે છે કે ભાઈ આ ભીમદેવ તો શિવ નથી, પણ એ તો એક સામાન્ય માણસ છે, શૂરવીર છે, ન્યાયપરસ છે, બધું ખરું, જેન્ટલમેન છે, પણ એ શિવ નથી. એટલે ચૌલાનો ભ્રમ ભાગી જાય છે. એટલે એની યુદ્ધમાં એટલા ફોર્સથી લડતી નથી ભીમદેવ સાથે. અને આ જ સમયે શિવરાશિ જે છે એટલે વિલન આ નોવેલનો, એ સામેના રાજાને મોહમ્મદ ગઝનીના સુલતાન સાથે મળીને આના બધા સૈન્યની માહિતી આપી દે છે, ગુપ્ત પ્લાન કહી દે છે યુદ્ધના, અને ખુફિયા રસ્તો બતાવે છે. એને કારણે ભીમદેવ હારી જાય છે, સોમનાથ લૂંટાય છે. બહુ જાણીતી વાત છે કે સોમનાથ મંદિર લૂંટાયું, મોહમ્મદ ગઝની લૂંટ્યું અને ભીમદેવ દેશ પટોલીને ભાગી જાય છે. ચૌલાને શું થાય છે કે એનો પ્રેમ ભગ્ન થઈ ગયો કે આ તો શિવ નથી એવી ખબર પડી, એટલે બહુ આઘાત લાગ્યો, માતા બને છે, પણ શિવ મંદિરમાં પ્રાણ ત્યજી દે છે, એવી વાત છે.
અમિત મહેતા વાત કરી રહ્યા હતા પ્રસિદ્ધ ગુજરાતી નવલકથા જય સોમનાથ વિશે. અમિતભાઈ, નવલકથાની વાર્તા, લેખકનો પરિચય અને આ નવલકથાની વિશેષતાઓ વિશે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
ઇટ્સ માય પ્રિવિલેજ વન્સ અગેન.
ફરી થોડા દિવસ પછી બીજી એક નવલકથા વિશે તમારી સાથે વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ.